માં કૌશલ્યાજીની પાસે ભગવાન રજા લેવા માટે, આજ્ઞા મેળવવા માટે પહોંચી ગયા. માં પણ એટલા પ્રસન્ન છે, મુદિત ભગવાન પણ પ્રસન્ન છે કે હવે વનમાં જવાનું મળશે, મુક્ત અને આનંદ વિહાર, જ્યાં તપસ્વીઓ પણ વનની અંદર આનંદ કરતા હોય અને એમને પણ ત્યાં એટલી જ શાંતિ, નિજ સ્વરૂપની અનુભૂતિ થતી હોય. એકાંતની અંદર વનવાસના પવિત્ર એવા વાતાવરણમાં ભગવાનને પણ ત્યાં જવાની ઈચ્છા છે, સ્વાભાવિક છે. ભગવાન જ્યાં સંતો તપથી શોધતા હોય ત્યાં જ પહોંચે ને, એકાંતમાં, સાત્વિકતામાં, એકાગ્રતામાં પ્રભુ જલ્દી પ્રવેશે છે. એટલે ભગવાનને પણ ઈચ્છા થાય કે જે ઋષિમુનિઓ મારા માટે બેઠા છે એમને ત્યાં પહોંચ્યું. મુદિત એટલે પ્રસન્ન થઈને માના ચરણની વંદના કરી અને રઘુકુલ તિલક જોરી દો હાથ, બંને હાથ જોડી, માથું ચરણમાં મૂકી અને પ્રસન્નતાથી વંદન કર્યા છે. દિનની વાત્સલ્ય તો માનું જ હોય, ભલે ભગવાન સ્વયં પધાર્યા છે કૌશલ્યાની ગોદમાં, પણ મનુરાજાએ વરદાન લેતી વખતે માગેલું હતું કે પ્રભુ આપ મારે ત્યાં પુત્ર થઈને પધારો, ત્યારે મારો વાત્સલ્ય, મારો પ્રેમ એટલો બધો હોય, એટલો બધો હોય કે બસ હું આપના વગર રહી ન શકું, એ મને આપ. એ વરદાન ત્યાં પ્રાપ્ત કર્યું. પછીથી શત્રુપાને કહ્યું તમે માગો, ત્યારે કૌશલ્યાજીએ શત્રુપાજીએ કહી દીધું જો બાર ચતુર અનુરૂપ માંગા. બસ બુદ્ધિશાળી રાજાએ જે વરદાન માગ્યું મારા માટે જ માગ્યું છે, આખરે ગોદ તો મારી જશે ને, વાત્સલ્ય તો માતા તરીકેનું મારે જ મેળવવાનું છે. એટલે જે વરદાન માંગ્યું મનુરાજાએ એ મને માન્ય છે, એ મને જ મળ્યા બરાબર છે. બસ એ જ વાતને અહીંયા પણ માં કૌશલ્યાજીએ કે વાત્સલ્ય પ્રેમ ભગવાન છે, છતાંય મારો પુત્ર છે, જેમ યશોદાજી કૃષ્ણ અને એ વાત્સલ્યને પ્રેમ, માતૃપ્રેમ, એમ અહીંયા માતૃવાત્સલ્ય પણ દિનની આશીષ લાઈ પુરલી. છાતી સરસો બાળકને માં જ લઈ લે વાત્સલ્યથી, પ્રેમથી. બસ એ જ રીતે આ તો વિદાય લેવા ગયા છે, પણ હજુ વિદાયનો વિષય શું છે તો માં કૌશલ્યાને સહેજ પણ જાણ નથી. માએ તો આનંદપૂર્વક આજે રાજ્યાભિષેક છે ને, મારો રામ આજે રાજા થવાનો છે, અને એટલે એ આનંદમાં ને આનંદમાં માં કૌશલ્યાએ પ્રણામ કરતા રામને ઉઠાવી લઈ માથે હાથ મૂકી છાતી સરસા ચાંપી દીધા છે. અને કેટલાય પ્રકારના અલંકાર વસ્ત્રો લેવેટ આજે તારા માટે તૈયાર રાખ્યા છે. કંઈક પણ અવસર પ્રસંગ હોય ને તો ઘરમાં આપણે શું પહેરવું એ નક્કી કોણ કરે? ક્યાં તો માં હોય, બહેન હોય કે આજે આજ કપડાં પહેરો, ક્યાં તો પત્ની હોય આજ પહેરવાના, બીજા નહીં. એમ માએ પણ એટલા વસ્ત્રો અને અલંકારો તૈયાર, એક બેટ આ પહેર છે તારા માટે જ, આજના માટે જ, આ રાજ્યાભિષેકના કારણે જ તૈયાર કરાવ્યા છે. બજારમાં જઈને ખરીદી એ કરી આવે, કાપડ એ લઈ આવે, અને પોતાના પુત્રને કેવી રીતે સજવો એ કૌશલ્યમાં જે નિર્ણય કરેલો, એટલે ભૂષણ બસન ત્યાં આગળ જે તૈયાર કર્યા હતા ને રાજ્યાભિષેકના પ્રસંગ માટે, એ બધા ભગવાનને અર્પણ કરેલો પ્રેમથી ઉમંગથી કે આજે મોટો ઉત્સવ છે, આજે રાજ્યાભિષેક થવાનો છે, આજે રઘુકુલની પરંપરામાં રઘુકુલના ઇતિહાસની અંદર આજે નવી પેઢી આ શાસન ઉપર આવશે એનો આનંદ છે. અને એ મારો પુત્ર અને ભગવાન સ્વયં મારું કુલ ધન્ય, મારો વંશ ખૂબ ખૂબ ધન્ય. અને એ આનંદને આનંદમાં માં કૌશલ્યાજી આ બધું જે કંઈ તૈયારી કરી હતી એ રામને કહે છે, આ બધું સજી લો, સંઘારી લો, સ્વીકારી લો. બાર બાર મુખ ચુંબતી માતા, બસ આમ વાત્સલ્ય બતાવે છે. માં છે પોતાના સંતાન પ્રત્યેનો જે વાત્સલ્ય, માં જેટલું આપી શકે એટલો પિતા નહીં આપી શકે. જે માતા આપી શકે, બા અને બાપા, બાપ પણ આપે, આપ બા આપ અને એકલું પેલું માં, માં સર્વસ્વ છે અને બાપ પણ એ આપવા વાળા છે. એટલે અહીંયા આગળી કયું, જે પ્રેમ જે વાત્સલ્ય આપી રહ્યા છે માં, એ દશરથજી નથી આપી શકતા. હજુ પ્રેમ છે, લગાવ છે પોતાના પિતા તરીકે ભગવાન પ્રત્યે, પણ માં જે પ્રત્યક્ષ આપી દે, બાર બાર મુખ ચુંબતી, વારંવાર વાત્સલ્યના ચુંબન એવા આપી રહ્યા છે કે આજે પોતાનો હૈયું, પોતાનો પ્રેમ છલકાઈ રહ્યો છે, હૈયામાંથી છલકાઈ રહ્યો છે. અને આનંદ ખૂબ આવે, ખૂબ આવે ને ત્યારે એ આનંદને પણ માણસ પોતે પોતાની જાતને સંભાળી ન શકે. કોઈ પણ બાબતનો અતિરેક, જે કંઈ એની ક્ષમતા હોય એના કરતા વધારેનો ક્રોધ હોય, ઈચ્છાઓ હોય, પ્રેમ હોય, વરસાદ પણ વધારાનો હોય તો છલકાય, રેલ લાવી દે. બસ અહીંયા પણ નયન નેહ જાલ પુલકિત ગાર, આખું સમય શરીર રોમાંચ થઈ ગયું કે આજે ભગવાનના સાક્ષાત્કાર, ભગવાન પ્રત્યક્ષ ઉભા છે. આંખની અંદર પ્રેમને કારણે એટલી બધી પ્રેમના અશ્રુ છે, પ્રેમના અશ્રુ રોકી શકતા નથી. દુઃખને આવેગના આવેશના જે આંસુ હોય એ પણ વયા કરે દુઃખની રીતે, પણ પ્રેમના અશ્રુ છે એ પણ રોકી શકાય જ નહીં. કારણ પ્રેમ એટલો બધો છે કે આંખના અશ્રુ દ્વારા એ વ્યક્ત થાય છે. દુઃખનો પણ આવેગ એટલો બધો હોય છે કે દુઃખ પણ અશ્રુ વડે એ પ્રત્યક્ષ દેખાય છે, એનો સાક્ષાત્કાર થાય છે કે આ દુઃખ પણ આ માણસ રડે છે. એટલે રડવાનું એ પણ દુઃખને ત્યાં આગળ પ્રત્યક્ષ કરવાનું. પ્રેમના અશ્રુ એ પણ આનંદ વિભોર હોય, આંખ ભીની થઈ જાય આશ્રુ, એ પણ એક છે કે પ્રેમને વ્યક્ત કરવાના એ આંસુ છે. અને વ્યક્ત થતા આંસુથી ભગવાનને મેળવ્યા છે. અને પુલકિત ગાત, આખું શરીર રોમ રોમ રોવાડા ઊંચા થઈ જાય, ઓહો મારા ભગવાન, મારો રામ, મારો પુત્ર આજે ક્યાં જવાનો, એક વંશની પરંપરાના ઇતિહાસમાં કાયમને માટે એની પેઢીઓમાં નામ હશે. માં કૌશલ્યાજી એટલા આનંદ વિભોર છે, એટલો આનંદ અતિરેક છે કે પોતે રોમ રોમમાંથી એ પોતાના પ્રેમને વ્યક્ત કરી રહ્યા છે, એક એક રૂવાડામાંથી આમ નીકળે. અને અશ્રુ પણ આંખમાંથી વ્યક્ત થતા, એટલું યાદ રાખજો, માં નું અસ્તિત્વ 100 વર્ષની ઉંમરનું હોય અને પોતાનો પુત્ર 75 વર્ષની ઉંમરનો હોય, છતાંય એ માં અને પુત્ર વચ્ચેનો જે વાત્સલ્યનો સેતુ છે એ એવો ને એવો જ બન્યો રહેતો હોય છે. અને એના પ્રત્યે વાત્સલ્ય ભાવ પણ એટલો છે. ભગવાનને લગ્ન થઈ ચુક્યા છે, રાજગાદીએ બેસવા લાયક બની ગયેલા છે, સૌનો નિર્ણય પણ છે, રાજાએ પણ તૈયારીઓ કરાવી દીધેલી છે. અને એ રામ મા પાસે જયારે આજ્ઞા મેળવવા આશીર્વાદ લેવા જાય ત્યારે આવડા મોટા દીકરાને ગોદ રાખી પોતાની ગોદમાં ખોળામાં બેસાડી. આ માત્ર માં આપવા જ બેઠી, વાત્સલ્ય જ આપવાની, લેવાની ઈચ્છા નહીં. એ કોઈ પણ પાત્ર હોય જીવનની અંદર કે નિર્વ્યાજ નિર્લોભ માત્ર પ્રેમ જ આપ્યા કરે, માત્ર જેને સમર્પણ ત્યાગની ભાવના, તો એક માત્ર માં પોતાના સંતાન માટે આપ્યા જ કરે. કદાચ પુત્ર કંઈક ખોટું કરી બેસે તો પણ એના માટેનો પ્રેમ ને વાત્સલ્ય એટલું જ હશે. ભાગવતમાં ધુંધુકારી અને એની માં ધુંધલી, માનું વાત્સલ્ય કેટલું કે ધુંધુકારી એનું કાળજું લેવા ગયો, એની પત્ની એને મંગાવ્યું છે ગણિકાએ, તો લઈને નીકળ્યો, માને મારી નાખ્યા પછી ઠોકર વાગી પડી ગયો. કાળજું બોલી ઉઠ્યું, બેટા વાગ્યું તો નથી. મૃત્યુ પછી પણ માના કાળજાની અંદર પોતાના સંતાન પ્રત્યેનું વાત્સલ્ય કેવું બન્યું રહે છે. એક ચરમસીમા બતાવી, એ માનું માની ગોદ અને એનું વાત્સલ્ય ભલે ગમે એટલો મોટો હોય. એક બહુ સરસ મોટી વ્યક્તિ આપણા ગુજરાતમાં જ, અને એટલા બધા બુદ્ધિશાળી કે એની આંખ નીચે તૈયાર થયેલા દેશી રજવાડાઓના સમયની અંદર કિશા મારે તમારી પાસેથી તમારો તૈયાર થયેલો કોઈક અમારું રજવાડાનો વહીવટ કરી શકે એવો દિવાન આપો ને. તે અનેક દિવાનો જેણે તૈયાર કરેલા, એવી વ્યક્તિ એની માં જ્યારે બીજો કોઈ એની સાથે વાત ના કરી શકે અને વાત કરવાની હિંમત પણ ના કરે, એ વ્યક્તિ એની માં જ્યારે મૃત્યુ પામ્યા મોટી ઉંમરના, ત્યારે એનું દુઃખ એની વેદના એ રડે ત્યારે એમને આશ્વાસન આપવા કોણ જાય. રામાયણમાં પણ આપણે જોઈએ છીએ જનક રાજા પોતાની દીકરીઓ વરાવે છે ત્યારે એ પણ દુઃખી વ્યથિત થાય છે. બધા પ્રધાનો મંત્રીઓ વિચાર કરે કે રાજા છે એમને કોણ આશ્વાસન આપી શકે, કોની હિંમત. એમ આ એક આવો મોટો માણસ બુદ્ધિશાળી, એને એની માતાના મૃત્યુનું જે રુદન હતું એને સમજાવવા પણ કોઈ ના જઈ શકે. પછી બીજા મોટા માણસે હિંમત કરીને કહ્યું કે તમે આટલા બધા મોટા માણસ થઈને કેમ આ રડો છો, પછી શાને માટે આટલું બધું રડો છો. કે તમે મને મને સાહેબ 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 કહીને તો બોલાવશો, પણ મને મારું અછડતું નામ દઈને બોલાવવા વાળી માં હવે મને બીજો કોણ રહ્યું. મારું મને મને એ કોણ મળશે, હું એને રડું છું. પ્રભુદાસ તો સૌ કહેશે પણ પરભો કહીને બોલાવનારું કોણ નીકળશે. આ એક વાત્સલ્ય છે. આવડા મોટા માણસને લોકો સલામ કરે, મોટા સાહેબ કહીને બોલાવે, પણ મારો પરભો, એ પરભો શબ્દ બોલવાની કોઈની હિંમત ખરી, કોઈની કોઈનો હક ખરો, એકમાત્ર માં સિવાય. તો આટલા મોટા માણસને પણ માં જયારે ગુમાવી ત્યારે એના પ્રત્યે એને એમ થાય કે મને હવે પરભો કહીને કોણ બોલાવશે, બસ મને દુઃખ, મને એની વેદના છે. તો એ વાત્સલ્ય માનું ભગવાન સ્વયં છે આવડા મોટા રાજ્યાભિષેક માટે પૂરી રીતે અધિકારી બની ચુકેલા છે, રાજ્યાભિષેક થવાનો અવસર પ્રસંગ છે, છતાં એવડા મોટા પોતાના પુત્ર તરીકે ભગવાનને એ કૌશલ્યા માં ગોદ રાખી, ગોદમાં બેસાડે, ગોદ રાખી પુની હૃદય લે અને પોતાની છાતી સરસા ચાંપે, એ તો માં જ એ કરી શકે.